એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ગુજરાતી સાહિત્યના એક એમ કહી શકાય કે પાયાના વિવેચન લેખ પર વાત કરવાના છીએ, નવલરામ પંડ્યા દ્વારા લખાયેલો કરણ ઘેલો એક વિવેચન. આ લેખ માર્ચ 1867ના ગુજરાત મિત્ર અંકમાં પ્રગટ થયો હતો.
હા, અને એનો સમયગાળો પણ બહુ મહત્વનો છે. આ વિવેચન નંદશંકર તુળજાશંકર મહેતાની નવલકથા કરણ ઘેલો પ્રકાશિત થઈ એના લગભગ તરત પછી આવ્યું. અને કરણ ઘેલોને તો આપણા ગુજરાતી ગદ્યની પહેલી મૌલિક નવલકથા ગણવામાં આવે છે, એટલે એના પરનું આ પહેલું વિસ્તૃત વિવેચન એની ઐતિહાસિક કિંમત બહુ છે.
બરાબર, એટલે આ ખાલી એક પુસ્તકની સમીક્ષા નથી, પણ એક રીતે ગુજરાતી નવલકથાના સ્વરૂપનું જ મૂલ્યાંકન હતું એમ કહી શકાય. તો આજે આપણે એ જ સમજવાની કોશિશ કરીશું કે નવલરામ પંડ્યાએ આ પહેલી નવલકથાના સારા નરસા પાસા કેવી રીતે જોયા, ખાસ કરીને રીતિરિવાજોનો વર્ણન, પાત્રો, ભાવનિરૂપણ, ભાષા શૈલી, આ બધા પર એમની શું દ્રષ્ટિ હતી.
અને એમણે જે રીતે વખાણ અને ટીકા બંનેને સંતુલિત કરવાનો પ્રયાસ કર્યો છે એ પણ નોંધપાત્ર છે. કોઈ પણ નવી કૃતિ માટે આ અઘરું હોય છે.
ચલો તો શરૂઆત એમના વિવેચનના માળખાથી કરીએ. નવલરામ કોઈપણ સાહિત્ય કૃતિને તપાસવા માટે ત્રણ મુખ્ય અંગો ગણાવે છે, ખરું ને?
હા, બરાબર. એમણે ત્રણ મુખ્ય મુદ્દા કયા? રસ, રીતભાત અને સુવિચાર. રસ એટલે પાત્રોના મનોભાવો, એમની લાગણીઓનું નિરૂપણ. રીતભાત એટલે જે તે સમયના સમાજના રિવાજો, રહેણી કરણી, પરિસ્થિતિઓનું વર્ણન. અને સુવિચાર એટલે વાર્તામાં વણાયેના નૈતિક વિચારો, ડહાપણની વાતો.
અને આ ત્રણેયનું મહત્વ અલગ અલગ સાહિત્ય પ્રકારમાં જુદું હોય છે એવું પણ એમણે કહ્યું છે.
ચોક્કસ, નવલરામ બહુ સ્પષ્ટ રીતે કહે છે કે કાવ્ય કે નાટક હોય તો એમાં રસ એટલે કે ભાવ નિરૂપણ મુખ્ય હોય. એ તો જાણે રસની મૂર્તિ જ કહેવાય. પણ વાર્તા કે નવલકથા જેવા ગદ્ય સ્વરૂપમાં રીતભાતનું વર્ણન વધારે મહત્વનું બની જાય છે. અને સુવિચાર એક સહાયક ભૂમિકા ભજવે છે. કરણ ઘેલોનું વિશ્લેષણ એમણે આ જ દ્રષ્ટિકોણથી કર્યું છે.
તો રીતભાતની વાત કરીએ, એ બાબતે તો નવલરામ નંદશંકર મહેતાથી ઘણા પ્રભાવિત લાગે છે.
ખૂબ જ પ્રભાવિત. નવલરામ તો નંદશંકરની રીતભાત વર્ણવવાની શક્તિને ખરેખરી ઘણી જ અદ્ભુત કહે છે. એ માને છે કે વાર્તામાં જો આ ભાગ એટલે કે રિવાજો અને પરિસ્થિતિઓનું વર્ણન બરાબર થયું હોય તો લેખકનું અડધું કામ તો ત્યાં જ પતી ગયું કહેવાય.
એમણે કયા કયા ઉદાહરણો આપ્યા છે આના સમર્થનમાં?
એમણે ઘણા ઉદાહરણો ટાંક્યા છે, જેમ કે માધવનો મહેલ કેવો હતો, રાજદરબાર કેવો ભરાતો હતો એનું વર્ણન, પછી ધાર્મિક પ્રસંગો જેમ કે સમી પૂજન, હવનની પૂર્ણાહુતિ, પછી લોકજીવનના દૃશ્યો, લશ્કરી રમતો, વાઘ હાથીની લડાઈ, આતશબાજી, સ્મશાનનું વર્ણન, સતી થવાનો દેખાવ, ભૂઆ લોકોની રીતભાત, જોશી પુરાણીઓની વાતો કરવાની છટા, આ બધું જ. એમના મતે આ વર્ણનો એટલા જીવંત છે કે વાચકને લાગે કે પોતે ત્યાં હાજર છે.
એટલે આ વર્ણનો ખાલી જગ્યા ભરવા માટે નથી, પણ એનું એક સામાજિક મહત્વ પણ નવલરામ જુએ છે.
હા, બિલકુલ. તેઓ નોંધે છે કે આ વર્ણનો થકી હિન્દુ રીતભાત, ખાસ કરીને એ જમાનાના ગુજરાતના સમાજની એક ઝલક મળે છે, જે કદાચ બીજા સમુદાયના લોકોને સમજવા માટે ઉપયોગી થાય. અને સામાન્ય વાચકને પણ એની સચ્ચાઈ અને વચ્ચે આવતી રમૂજ ગમે છે.
અને કથાવસ્તુમાં પણ અમુક પ્રસંગો એમને બહુ ગમ્યા છે.
હા, જેમ કે માધવની પત્ની રૂપસુંદરીનું અપહરણ કરવા રાજાના માણસો આવે છે અને એનો ભાઈ કેશવ એને બચાવવા લડે છે અને મરી જાય છે. એ પ્રસંગનું વર્ણન નવલરામને બહુ જોસ્સાવાળું અને અસરકારક લાગ્યું છે.
અને પેલું મુગલ સમયની અંધાધૂંધીનું વર્ણન?
હા, પાંચમા પ્રકરણમાં. એ સમયની અરાજકતા અને હિન્દુઓ પરના અત્યાચારનું ચિત્રણ પણ એમને યોગ્ય અને વાસ્તવિક લાગ્યું. તે સમયના કાજી જે રીતે ન્યાય કરતા હતા એને તો એમણે તત્કાલીન ન્યાયનો સાચો નમૂનો કહ્યો છે. એમાં થોડો કટાક્ષ પણ છે.
અને પેલી આડકથાઓ, ગોકુળ મથુરાની ડોશીની વાત?
હા, એનો પહેલો ભાગ એમને રમૂજી અને વાસ્તવિક લાગ્યો. પછી પેલી વેદાંતી ચોરની વાત, એ થોડી અવાસ્તવિક હોવા છતાં એના દ્વારા દંભી જ્ઞાનીઓ પર જે કટાક્ષ કર્યો છે એ નવલરામને ગમ્યો છે. જોકે એ પણ નોંધે છે કે વેદાંતની ચર્ચામાં લેખકે એક બે ભૂલો કરી છે.
તો આ બધી તો થઈ પ્રશંસાની વાત, પણ ટીકા ક્યાં કરી છે? વર્ણનો બાબતે કંઈક હતું ને?
હા, વર્ણનો બાબતે પ્રશંસા પણ છે અને ટીકા પણ. નવલરામ સ્વીકારે છે કે કુદરતી દ્રશ્યોના વર્ણન, કાળવર્ણન આ બધું ઘણું છે અને સારું પણ છે. પેલું ઉદાહરણ એમણે આપ્યું છે, માધવ જ્યારે પત્નીના અપહરણના સમાચાર સાંભળીને ગુસ્સે ભરાય છે ત્યારની રાતનું વર્ણન ખૂબ સરસ છે, પણ એમની મુખ્ય ટીકા એ છે કે આ વર્ણનો ઘણીવાર જરૂર કરતાં વધુ પડતા લાંબા અને ઝીણવટ ભર્યા છે, અતિશય બારીકઈ છે.
અને એનાથી શું થાય છે?
એનાથી નવલરામના મતે ક્યારેક મુખ્ય ભાવ એટલે કે રસ એ દબાઈ જાય છે, વાર્તાનો પ્રવાહ અટકે છે, લખાણ લાંબુ અને ક્યારેક અસંબદ્ધ લાગે, જેને તેઓ લંબાણ અને તાલમેલિયું કહે છે. વાચકને કંટાળો આવી શકે છે અને કાળવર્ણનમાં એક જગ્યાએ કોઈ મોટી ભૂલ થઈ છે એ બદલ તેઓ દિલગીરી પણ વ્યક્ત કરે છે.
એમણે એક બીજું રસપ્રદ અવલોકન પણ કર્યું છે કે આ નવલકથા યાદશક્તિ પર વધુ આધારિત છે.
હા, એ કહે છે કે આ કૃતિ લેખકની યાદીની અને અનુભવના ખજાનામાંથી વધારે આવી હોય એવું લાગે છે. પ્રસાદિક શક્તિ એટલે કે કુદરતી પ્રતિભા કે સ્ફૂરણાથી ઓછી, અને કદાચ એટલે જ કેટલીક ખામીઓને તેઓ બેફિકરાઈ ગણે છે, જાણે લેખકનું ધ્યાન ન રહ્યું હોય. જોકે એ જ શ્વાસમાં પ્રકૃતિની માણસના મન પર શું અસર થાય છે એ દર્શાવતા અમુક વાક્યોનો તેઓ ખૂબ વખાણ પણ કરે છે. પાના નંબર આપીને કહે છે કે આવા વાક્યો ગુજરાતી ગદ્યમાં ભાગ્યે જ જોયા છે.
એટલે રીતભાતના વર્ણનમાં આટલી ચૂકસાઈ, પણ શું એ હંમેશા વાર્તાના મુખ્ય પ્રવાહ સાથે જોડાયેલા રહેતા હતા? માળખાકીય રીતે પણ કંઈક વાંધો હતો એમને?
ચોક્કસ, આ એક મોટો મુદ્દો છે એમના વિવેચનમાં. ખાસ કરીને બીજા પુસ્તકોમાંથી, જેમ કે ટોડનું રાજસ્થાન કે રાસમાળા, એમાંથી લીધેલા લાંબા લાંબા વર્ણનો, કુતુબ મિનાર, અંબાજી, આબુ, કાલિકા મંદિરના ભક્તો, બ્રાહ્મણોનું મહાત્મ્ય, સંન્યાસીઓના વિધિ, જોગીઓની તપસ્યા, આવા ઘણા પ્રકરણો છે. નવલરામ કહે છે કે આ પ્રકરણો પોતે કદાચ સારા લખાયા હશે, પણ એ મુખ્ય વાર્તાના વહેણને તોડી નાખે છે, રસ તૂટી જાય છે,
વાચકનો રસ ભંગ થાય.
હા, વાચકને એમ થાય કે માધવ દિલ્હી વેરવાળવા જઈ રહ્યો હતો કે પછી આ બધા યાત્રાધામો જોતો જોતો સાધુ પંડિતો સાથે વાદવિવાદ કરતો કરતો જતો હતો. એવી જ રીતે અલ્લાઉદ્દીનનો ઇતિહાસ, એના ભત્રીજા ઉપરના અત્યાચારની વાતો, આ બધું કરણ ઘેલાની મુખ્ય વાર્તા સાથે સીધું બંધ બેસતું નથી લાગતું.
એટલે વાર્તાની ગૂંથણીમાં થોડી શિથિલતા લાગી એમને.
બરાબર. હવે આવીએ સૌથી મહત્વના મુદ્દા પર, રસ પર, એટલે કે ભાવ નિરૂપણ, પાત્રોના મનોભાવોનું ચિત્રણ.
હા, અહીંયા એમણે રસ અને મજા એવો ભેદ પાડ્યો છે ને.
હા, મજા એટલે વાર્તામાં આગળ શું થશે એ જાણવાની ઉત્સુકતા, જે વાચકને જકડી રાખે. નવલરામ કહે છે કે કરણ ઘેલોમાં આ મજા તો ઠીક ઠીક છે, વાર્તા આગળ વધે છે, પણ રસ એટલે કે મનોભાવોનું ઊંડું, સાચું અને કુદરતી નિરૂપણ એ ઘણું ઓછું છે. આ એમની મોટી ટીકા છે.
અને એનું કારણ શું ગણાવે છે?
મુખ્ય કારણ એ કે પાત્રોના મનોવિકારોના ચિત્રણમાં કુદરતી સચ્ચાઈનો અભાવ છે, એ બનાવટી, કૃત્રિમ લાગે છે. એમણે આના માટે ખૂબ જ સ્પષ્ટ ઉદાહરણો આપ્યા છે, જેમ કે રૂપસુંદરીનું અપહરણ થાય છે, પછી એ જે દોડ પાનું લાંબો વિલાપ કરે છે, નવલરામને બિલકુલ નાટકીય અને ઢોંગ જેવો લાગે છે. એમણે તો એની સરખામણી મર્શિયા ગાતી બાઈઓના જૂઠા રાગડા સાથે કરી છે.
ઓહો, આ તો બહુ આકરી ટીકા કહેવાય.
હા, એમનો તર્ક એ છે કે એક બાજુ પતિથી વિખૂટા પડવાનું દુઃખ હોય અને બીજી બાજુ અપહરણ કરનાર રાજા, જેને એ દુષ્ટ પ્રીતમ કહે છે, એનો પ્રેમ જતો રહેશે એની ચિંતા પણ હોય. આ બે ભાવ એક સાથે આટલી તીવ્રતાથી કેવી રીતે શક્ય બને એ કુદરતી નથી લાગતું.
બીજું કોઈ ઉદાહરણ?
હા, રાણીઓનું. જ્યારે કરણ રાજા હારી જાય છે અને મૃત્યુ પામે છે, એ સમાચાર પાટણ આવે છે, ત્યારે રાણીઓ જે કલ્પાંત કરે છે એ પણ નવલરામને તાલમેલ્યું એટલે કે ગોખેલું, અવાસ્તવિક લાગે છે, જાણે કોઈ કીર્તિ જેવા વિષય પર નિબંધ બોલી રહી હોય. પણ સૌથી વધારે કડક ટીકા કદાચ સતી પ્રકરણની છે.
હા, સતી પ્રકરણ વિશે શું કહે છે?
એ કહે છે કે વર્ણન તરીકે કદાચ સારું હશે, પણ રસની દ્રષ્ટિએ, ભાવ નિરૂપણની દ્રષ્ટિએ મોટી ભૂલો છે. ગુણસુંદરી જેવી સ્ત્રી પતિ પાછળ સતી થવા જાય એ બહુ ગંભીર અને આત્મબલિવાનનો પ્રસંગ છે. એવા સમયે લેખક એને એવી ચિંતા કરાવે કે હવે વિધવા તરીકે રુદ્રાક્ષ પહેરવા પડશે, ધૂળા લુગડા પહેરવા પડશે, લોકો રાંડ કહેશે અને ભગવાનની સ્તુતિ કરે ત્યારે પણ જાણે ભૂગોળ બનાવતા હોય એમ સૂરજ, ચંદ્ર, પર્વત ગણાવે. આ બધું એક ગંભીર ક્ષણ સાથે બંધ બેસતું નથી. નવલરામ આ માટે ખૂબ જ સખત શબ્દો વાપરે છે. તેઓ કહે છે કે આ તો સ્મશાનમાં બળતા મુર્દા આગળ દાદરા ઠુમરી ગાવા જેવું લાગે છે.
એટલે કે ભાવ અને પરિસ્થિતિ વચ્ચે મેળ નથી.
બિલકુલ. નવલરામનો સાલ એ છે કે લેખકે પાત્રોના જુદા જુદા ભાવોને શણગારવાની કોશિશ કરી, પણ એ ભાવો પાત્રના સમગ્ર વ્યક્તિત્વ અને પરિસ્થિતિ સાથે સુસંગત છે કે નહીં એ જોવામાં કચાશ રહી ગઈ. તેઓ ભારપૂર્વક કહે છે કે હાસ્યરસ સિવાય બીજા રસોમાં જો કુદરતીપણું અને વાસ્તવિકતા ન હોય તો એ નિષ્ફળ જાય. સંવાદ રચવાની કળા પણ એમને નબળી લાગી છે. લેખક પોતે વર્ણન કરે ત્યાં ભાષા સારી છે, પણ પાત્રો બોલે ત્યારે એ કૃત્રિમ લાગે છે.
પણ શું રસ નિરૂપણમાં બધું જ નબળું હતું? કંઈ સારું નહોતું લાગ્યું એમને?
ના, એવું નથી. અમુક બાબતો એમને ગમી પણ છે. જેમ કે શૃંગાર રસનું નિરૂપણ ઓછું છે, પણ જે છે તે ઠીક છે. ખાસ કરીને મહાદેવની પૂજા કરીને પાછી આવતી રૂપસુંદરીનું ચિત્રણ અને પેલી અર્ણવાડીમાં દેવળ દેવી જે કામાતુર બને છે એ વર્ણનો મન પર છાપ છોડી જાય એવા છે.
અને રૌદ્રરસ વિશે?
હા, રૌદ્રરસમાં લેખકની કલમ સારી ચાલી છે એમ નવલરામ પોતે સ્વીકારે છે. પેલી સતી માતા કર્ણરાજાને જે શ્રાપ આપે છે એ ખૂબ જોસ્સાવાળો અને ધારદાર છે, અને માધવ જ્યારે ગુસ્સામાં આવીને વેર લેવાની પ્રતિજ્ઞા લે છે અને ભાષણ આપે છે એ વાંચતા તો જાણે રુદ્ર પોતે સામે ઊભા હોય એવું લાગે. નવલરામને અફસોસ છે કે જગ્યા ઓછી હોવાથી એ આખો ઉતારો નથી આપી શકતા.
સારું, તો રસ પછી હવે ત્રીજો મુદ્દો, સુવિચાર, એટલે કે નૈતિક અને ડહાપણના વિચારો. એ બાબતે શું મંતવ્ય છે?
આ બાબતે તો નવલરામ ખૂબ જ ઉદાર છે, ભરપૂર પ્રશંસા કરે છે. બલકે એમ પણ કહે છે કે વાર્તામાં ડહાપણ અને નીતિના વિચારો એટલા બધા છે કે કદાચ એની અધિકતા જ એક દોષ ગણી શકાય.
અચ્છા.
હા, અને એ આ સુવિચારોનું મહત્વ તે સમયના વાચકો માટે જુએ છે. એ જમાનામાં મોટાભાગના લોકો બીજું કશું વાંચી શકતા નહોતા, ખાલી ગુજરાતી જ જાણતા હતા. તો એમના જ્ઞાન અને સમજણ વધારવા માટે આ વિચારો બહુ મૂલ્યવાન હતા. નવલરામ સ્પષ્ટ કહે છે કે આનાથી વાચકોના જ્ઞાનમાં બેશક ઘણો વધારો થશે.
એટલે નવલકથા માત્ર મનોરંજન નહીં પણ એક પ્રકારનો બોધ આપવાનું કામ પણ કરતી હતી.
ચોક્કસ. હવે છેલ્લે વાત કરીએ ભાષા અને શૈલીની.
હા, એ વિશે શું કહે છે? ભાષા શુદ્ધ નહોતી એવું કંઈક?
નવલરામ સ્વીકારે છે કે અમુક લોકો એમ કહી શકે કે ભાષા શુદ્ધ ગુજરાતી નથી, અને એ સમયે ભાષા શુદ્ધિનો એક આગ્રહ પણ હતો. પણ નવલરામ એને બહુ મોટો મુદ્દો નથી ગણતા. એમનું કહેવું છે કે ભાષા ભલે 100% શુદ્ધ ન હોય પણ વાક્યરચના બહુ જ સરળ, સ્વાભાવિક અને સાંભળવી ગમે તેવી છે.
એટલે કે શૈલી પ્રવાહી છે.
હા, અને સૌથી અગત્યનું તેઓ માને છે કે નવા ગદ્ય લેખકોએ આ શૈલીમાંથી શીખવા જેવું છે. તેઓ ભારપૂર્વક કહે છે કે આ વાક્યરચના ઠરેલ કેળવાયેલી કળામાંથી નીકળેલી છે અને ગુજરાતી ગદ્યમાં એક જાણવા જોગ નમૂનો છે. એક નવી ભાષા, નવા સાહિત્ય સ્વરૂપ માટે આ બહુ મોટી વાત કહેવાય.
ખરેખર તો આખા વિવેચનના અંતે નવલરામ શું કહે છે?
અંતે તેઓ નંદશંકર મહેતાનો આભાર માને છે કે એમણે આટલી સારી વાર્તા ગુજરાતી ભાષાને આપી, અને સાથે સાથે એમને પ્રોત્સાહન પણ આપે છે કે બસ એક વાર્તા લખીને બેસી ન રહેતા,
અને થોડી સલાહ પણ આપે છે ભવિષ્ય માટે.
હા, એ કહે છે કે ભવિષ્યના લખો ત્યારે મનોવિકારના ચિત્રણ પર થોડું વધુ મૂંડાણથી ધ્યાન આપજો, બિનજરૂરી લંબાણ ટાળજો અને ગુજરાતી વાચકોને બીજી સરસ વાર્તાનો લાભ આપજો. એકદમ સંતુલિત અને રચનાત્મક અભિગમ છે.
તો આ આખી ચર્ચાનો સાર કાઢવો હોય તો નવલરામના વિવેચનના મુખ્ય મુદ્દા શું ગણાય?
મુખ્યત્વે એમ કહી શકાય કે નવલરામે કરણઘેલોને ગુજરાતી ગદ્યમાં એક મહત્વનું સ્થાન અપાવ્યું, એની શક્તિઓ ઓળખાવી, ખાસ કરીને રીતભાતના વર્ણનમાં અને સુવિચારોમાં, પણ સાથે સાથે એની મર્યાદાઓ પણ સ્પષ્ટ કરી. ભાવનિરૂપણમાં, રસમાં કચાશ, કથાની ગૂંથણીમાં શિથિલતા અને વર્ણનોનો અતિરેક.
સાંભળનારાઓ માટે આમાંથી શું શીખવા જેવું છે?
પહેલું તો એ કે નવલરામના વિવેચને કરણ ઘિલોને એક આધારભૂત કૃતિ તરીકે સ્થાપિત કરી, ભલે એ સંપૂર્ણ નહોતી. ખાસ કરીને 13મી સદીના ગુજરાતના સમાજ જીવનનું એમાં જે ચિત્રણ છે એ એની મોટી સિદ્ધિ ગણાય.
બીજું
એ કે આ વિવેચન નવલકથા લેખનના એક મૂળભૂત પડકારને સામે લાવે છે. ઐતિહાસિક વિગતો અને સામાજિક વર્ણનોને પાત્રોના ભાવજગત અને વાર્તાના મુખ્ય પ્રવાહ સાથે કેવી રીતે સાંકળવા, આ સંતુલન સાધવું કેટલું અઘરું છે એ કરણ ઘેલોના ઉદાહરણથી દેખાય છે.
અને ત્રીજો મુદ્દો
અને ત્રીજું એ કે 1967ના આ વિવેચન મુજબ ભાવનાત્મક ઊંડાણ અને બંધારણની કેટલીક ખામીઓ છતાં કરણ ઘેલો પહેલી મૌલિક ગુજરાતી નવલકથા તરીકે ખૂબ મહત્વની છે. એ એક મૂલ્યવાન સામાજિક દસ્તાવેજ અને નૈતિક બોધ પૂરો પાડે છે જેનું મૂલ્ય નવલરામ જેવા સમીક્ષકે પણ સ્વીકાર્યું. અને હા, એ પણ કહેવું જોઈએ કે નવલરામનું આ વિવેચન પોતે જ ગુજરાતી વિવેચન સાહિત્યનો એક મહત્વનો આરંભ બિંદુ છે.
ખૂબ સરસ. આ ઊંડાણપૂર્વકની ચર્ચા માટે આપનો આભાર. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.